જય જીનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 16મા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન શાંતિનાથ. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ શાંતિનાથને, કરું યાદ મારા આત્મમાં સમ્યક્ત્વ ભાવ જગાડીને, છે સુખ સાચું આત્મનું ચાખી અહો મુજ આત્મમાં, એ સિદ્ધ સુખને સાદ તો આવી રહ્યો તુજ પાસમાં. હે પ્રભો શાંતિનાથ, અત્યારે તો આપ શ્રી સાધ્ય રૂપ સિદ્ધ થઈને સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છો. ત્યાર પહેલા જ્યારે આપ સંસારમાં હતા ત્યારે આપના અંતિમ 12 ભવોનો વિચાર કરતા આપની આત્મસાધના નજર સામે તરવરે છે. સંસારની સર્વોત્કૃષ્ટ પદવીઓ ઇન્દ્રપદ, ચક્રવર્તી પદ ને તીર્થંકર પદની અચિંત્ય વિભૂતિને પામવા છતાં આપ તેમાં ક્યાંય લોભાયા નહીં. માત્ર ચૈતન્યના અતિન્દ્રિય વૈભવને જ આપે ઇષ્ટ ગણ્યો ને કોઈ પણ બાહ્ય વૈભવથી સંતુષ્ટ થયા વગર અંતરના આત્મવૈભવને સાધવામાં જ આગળ વધતા ગયા. આપનું જીવનચરિત્ર વાંચતા વિચારતા અમારા આત્મામાં આત્મસાધનાનો રંગ ચડી જાય છે ને સંસારની વિભૂતિમાંથી મન ઉઠી જાય છે. આ રીતે આપનું આદર્શ જીવન અમને આત્મસાધનાનો રાહ બતાવે છે. અહો શાંતિનાથ દેવ, આવા સુંદર આદર્શ રૂપે આપને ધ્યાનમાં લેતા પણ અમારા ચિત્તમાં કેવી શાંતિ થાય છે. આવી આત્મસ્પર્શી શાંતિ સંસારના કોઈ વિષયોમાં ક્યાંય કદી થઈ ન હતી. દેવ, આપ શાંતિનાથ છો. આપના ધર્મશાસનમાં અમને જે શાંતિ મળી છે તેના આપ રક્ષક છો ને તેમાં વૃદ્ધિ કરીને પૂર્ણ શાંતિ પમાડનારા છો. તેથી ખરેખર આપ અમારા શાંતિનાથ છો. આપનું નામ પણ શાંતિ છે. આપ સ્વયં શાંત ભાવરૂપ છો ને આપનું સ્મરણ અમારામાં પણ શાંતિ જગાડનારું છે. તેથી આપને નમસ્કાર કરીએ છીએ. અહો, ત્રિલોકને પ્રતિબિંબિત કરનારું આપનું કેવળ જ્ઞાન દર્પણ મહાન ઉજ્જવળ ને આશ્ચર્યકારી છે. તેમાં અમારા મોક્ષનું સુંદર પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. એ જ્ઞાન અને જ્ઞેય બંને મહામંગળરૂપ છે. હે પ્રભો, આવા અપૂર્વ મંગલ વિધાનપૂર્વક હવે આપના અંતિમ 12 ભવોના વર્ણન દ્વારા આપની આત્મસાધનાનો મહિમા કરીએ છીએ ને એવી ઉત્તમ આત્મસાધના માટે અમારા આત્માને પણ ઉલ્લસિત કરીને આપના માર્ગે આવીએ છીએ. ઇતિ શ્રી મંગલાચરણ. ભગવાન શાંતિનાથ પૂર્વ ભવ 12મો. શ્રીસેન રાજા જે ભાવિ તીર્થંકર અને અનિદિતા રાણી જે ભાવિ ગણધર. હે ભવ્ય જીવો, તમારા અંતરમાં ભગવંત પંચ પરમેષ્ઠીને બિરાજમાન કરીને શાંત ભાવપૂર્વક ભગવાન શાંતિનાથની આ મંગલ કથા સાંભળો. ભગવાન શાંતિનાથ પૂર્વે 12મા ભવે જંબુદ્વીપના રત્નસંચયપુર નગરમાં શ્રીસેન નામના રાજા હતા. તેને સિંહનંદિતા તથા અનંદિતા બે રાણીઓ હતી. અનંદિતાનો જીવ 12મા ભવે શાંતિનાથ પ્રભુનો ભાઈ ચક્રાયુધ ગણધર થશે. તે બંને રાણીઓને ઇન્દ્ર તથા ઉપેન્દ્ર નામના રાજકુમારો હતા. તે નગરમાં સાત્યકી બ્રાહ્મણને સત્યભામા નામની પુત્રી હતી. તેના લગ્ન કપિલ બ્રાહ્મણ સાથે થયા, જે ખરેખર બ્રાહ્મણ નહીં પણ શુદ્ર દાસી પુત્ર હતો. સત્યભામાએ જાણ્યું કે તેનો પતિ કોઈ કુળવાન બ્રાહ્મણ નથી પણ હલકા સંસ્કારનો છે. આથી તે શીલવાન સ્ત્રીએ તે કપિલનો ત્યાગ કર્યો ને શ્રીસેન રાજાનું શરણ લઈ તેની રાણી સાથે રહેવા લાગી. આથી દુષ્ટ કપિલને શ્રીસેન પ્રત્યે ક્રોધ થયો અને સત્યભામા ઉપર મોહ રહી ગયો. એકવાર રાજા શ્રીસેનના મહાભાગ્યે બે મુનિવરો તેના ઘરે પધાર્યા. શ્રીષેણે ભક્તિપૂર્વક તેમને આહારદાન કરીને ભોગભૂમિનું આયુ બાંધ્યું. ત્યારે બંને રાણીઓએ તેમજ સત્યભામાએ પણ તે મુનિરાજનો આદર સત્કાર કરીને આહારદાનની અનુમોદના કરી અને તે ત્રણેયે પણ ભોગભૂમિનું પુણ્ય બાંધ્યું. એકવાર તે રાજા શ્રીસેનના બંને પુત્રો એક દાસી ઉપર મોહિત થઈને અંદરોઅંદર લડાઈ કરવા લાગ્યા. આથી રાજા શ્રીસેન દુઃખી થયા અને ભોગમાં આસક્તા પુત્રો મારી આજ્ઞા પણ માનશે નહીં એમ માનભંગથી દુઃખી થઈને તેણે વિશ્વફળ સૂંઘીને પ્રાણ છોડ્યા. તેની સાથે તેની બંને રાણીઓ તેમજ સત્યભામાએ પણ પ્રાણ છોડ્યા. તે ચારે જીવો ક્યાં ઉપજ્યા તે હવે જુઓ. ભગવાન શાંતિનાથ પૂર્વભવ 11મો ભોગભૂમિમાં અજ્ઞાન ભાવે પ્રાણ ત્યાગ કરીને દાન પુણ્યના પ્રતાપે તે ચારે જીવો ઘાતકી ખંડની ભોગભૂમિમાં અવતર્યા. શ્રીસેન રાજા તથા આનંદિતા રાણી એ બંને ભોગભૂમિના આર્ય પુરુષ થયા અને સિંહ નંદિતા રાણી તથા સત્યભામા તે બંને તેમની આર્યા સ્ત્રી થઈ. અહીં શાસ્ત્રકાર કહે છે કે દેખો પાત્રદાનનો મહિમા. આ ચારે જીવો ઝેર સૂંઘીને અપમૃત્યુ એટલે કે આપઘાતથી મર્યા તો પણ દાનના પ્રતાપે તેઓ આ ભોગભૂમિની શુભ ગતિમાં ઉપજ્યા ને ત્યાં દેવ જેવા સુખો ભોગવવા લાગ્યા. પાછળથી તે શ્રીસેન રાજાના બંને પુત્રો ઇન્દ્ર તથા ઉપેન્દ્ર દાસી કન્યા માટે લડતા હતા ત્યારે મણિકુંડલ વિદ્યાધર કે જે પૂર્વભવમાં તેમની માતા હતી તેણે આવીને કહ્યું, અરે તમે કેમ લડો છો? આ દાસી કન્યાને માટે તમે લડી રહ્યા છો? તે તો પૂર્વભવમાં તમારી નાની બહેન હતી. આ સાંભળતા જ બંને રાજકુમારો વૈરાગ્ય પામ્યા. તેમણે મુનિ દીક્ષા લીધી ને શુદ્ધ ભાવથી આત્માને સાધીને કેવળ જ્ઞાન પ્રગટાવીને મોક્ષ પામ્યા. જીવના પરિણામનું આશ્ચર્ય તો જુઓ કે જે પુત્રોના ઝઘડાના નિમિત્તે શ્રીસેન રાજાએ આપઘાત કર્યો ને 11 ભવ પછી મોક્ષ પામશે તે બંને રાજકુમારો તો તે જ ભવમાં ભવનો અંત કરીને મોક્ષમાં ચાલ્યા ગયા. પાત્રદાનના પ્રભાવથી ભોગભૂમિમાં ઉપજેલા તે શ્રીસેન વગેરે ચારે જીવોએ કલ્પવૃક્ષના વચનાતીત સુખો અસંખ્ય વર્ષો સુધી ભોગવ્યા. ત્યાંના 10 વિધ કલ્પવૃક્ષો ઈચ્છા અનુસાર, પહેલું અમૃત જેવા નિર્દોષ માદક પીણા, બીજું ઉત્તમ વાજિંત્રો, ત્રીજું હાર વગેરે દિવ્ય આભૂષણો, ચોથું સુગંધી ફૂલમાળા, પાંચમું રત્નમણીના દીપક, છઠ્ઠું દિવ્ય જગજગાટ, સાતમું રાજમહેલ નૃત્યશાળા, આઠમું અમૃત જેવો સ્વાદિષ્ટ ખોરાક, નવમું સુવર્ણ રત્નના વાસણ અને 10મું અતિ સુંદર વસ્ત્રો ઇત્યાદિ ઉત્તમ ભોગ સામગ્રી ત્યાંના પુણ્યવાન જીવોને આપે છે. આ કલ્પવૃક્ષો તે કાંઈ વનસ્પતિ કાંઈના ઝાડ નથી, તેમજ દેવકૃત પણ નથી. અનાદિ નિધિન પૃથ્વીની જ તેવી રચના છે ને જીવોના પુણ્ય પ્રભાવને લીધે બીજા કોઈ નિમિત્ત વગર સ્વભાવથી જ તેવા ઉત્તમ ફળ દેનારા છે. હે ભવ્ય પાઠક, આવી સુંદર ભોગભૂમિનું વર્ણન વાંચતા તું એક વાત ધ્યાનમાં રાખજે કે તે જળ રત્નભૂમિ અને જળ કલ્પવૃક્ષો ગમે તેવા સુંદર હોય તો પણ માત્ર બાહ્ય ઇન્દ્રિય વિષયના ભોગો જ આપે છે. કાંઈ ચૈતન્યનું અતિન્દ્રિય સુખ કે સમ્યક્ત્વ તેઓ આપી શકતા નથી. અતિન્દ્રિય સુખ તો પોતાનું ચૈતન્ય કલ્પવૃક્ષ જ આપી શકે છે, માટે તે જ સેવવા યોગ્ય છે. ભોગભૂમિના જીવોને વ્રત સંયમ દશા કે મોક્ષ પ્રાપ્તિ થતી નથી. કોઈ જીવોને સમ્યક દર્શન, આત્મજ્ઞાન ને ચોથા ગુણસ્થાન હોઈ શકે છે. કોઈ જીવ મનુષ્યનું આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યક્ત્વ પામે તો પણ ભોગભૂમિમાં ઉપજે છે. બાકી આત્મજ્ઞાન વગર પાત્રદાન દેનારા ઘણા ભદ્ર જીવો પણ ભોગભૂમિમાં ઉપજે છે. ત્યાં કોઈ પશુનો ભય નથી, રાત દિવસ કે ઋતુ પરિવર્તન નથી, ઠંડી ગરમી નથી, એ કોઈ એકબીજાને દુઃખ દેતા નથી. બધા જીવો શાંત ભદ્ર પરિણામી છે. ત્યાંના સિંહ વગેરે પશુઓ પણ માંસ ભક્ષી નથી, અહિંસક છે. ત્યાં કીડી મકોડા મચ્છર વગેરે તુચ્છ જીવો હોતા નથી. ત્યાંના બધા જીવો સર્વાંગ સુંદર હોય છે. કોઈ કોઈ વાર રુદ્ધિધારક મુનિવરો તે ભોગભૂમિમાં પધારે છે ને તેમના ઉપદેશથી ઘણા જીવો આત્મજ્ઞાન પામે છે. પાપી જીવોનો ત્યાં અભાવ છે, ત્યાંના બધાય જીવો મરીને સ્વર્ગમાં જ ઉપજે છે, બીજી કોઈ ગતિમાં જતા નથી. ત્યાં કોઈ જીવ દુરાચારી નથી, કોઈને ઇષ્ટવિયોગ થતો નથી, ત્યાં કોઈ જીવને નિદ્રા નથી, આળસ નથી, મળમૂત્ર નથી, થૂક કે પરસેવો નથી. બધા જીવો મધુરભાષી, મંદક્ષાયી ને વજ્ર શરીરી છે. તે ભોગભૂમિના જીવોને જે નિશ્ચિંત સુખ છે તે ચક્રવર્તીના વૈભવમાંય નથી. તેઓ સ્વયં પોતપોતાના રાજા છે, બીજો કોઈ રાજા તેમના ઉપર નથી. જન્મ્યા બાદ 6 અઠવાડિયામાં તેઓ સંપૂર્ણ યુવાન થઈ જાય છે. મૃત્યુ સમયે પણ તેમને કોઈ પીડા થતી નથી. અંત સમયે માત્ર છીક અને બગાસું આવતા સુખપૂર્વક તેઓ પ્રાણ છોડીને સૌધર્મ સ્વર્ગમાં જાય છે. હે વૈરાગી પાઠક, તમે તીર્થંકર જેવા ઉત્તમ પુરુષોનું જીવનચરિત્ર વાંચી રહ્યા છો. તેમાં પુણ્ય ફળ રૂપે આ ભોગભૂમિના ભોગોનું કે દેવલોકના વૈભવોનું જે વર્ણન છે તે કંઈ તેમાં રાગ કરાવવા માટે નથી, પરંતુ પુણ્ય ફળરૂપ આવા ભોગોમાં પણ આત્માનું સાચું સુખ નથી એમ સમજાવીને તેનો મોહ છોડાવવા માટે અને વિતરાગી ધર્મની સાધનામાં આત્માને જોડવા માટે આ વર્ણન છે. સર્વ જૈન ઉપદેશનો અંતિમ સાર તો તે જ છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ, વિતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. અજ્ઞાનથી તું એવા પુણ્યના ફળને કે રાગને ઈચ્છીશમાં કે જે સંસારમાં રખડાવે છે, રાગ અને જ્ઞાનની જુદાઈનું ભેદજ્ઞાન કરીને તું આત્મસ્વભાવના સુખને જ અનુભવમાં લેજે કે જે સંસારથી છોડાવીને સિદ્ધ પદ પમાડે છે. આપણા ચરિત્રનાયક તીર્થંકર શાંતિનાથનો જીવ કે જે પૂર્વભોમાં શ્રીસેન રાજા હતો તે આ ભોગભૂમિમાં ઉપજ્યો છે. બીજા 3 જીવો પણ તેની સાથે ઉપજ્યા છે. અસંખ્ય વર્ષ સુધી ભોગભૂમિમાં રહ્યા બાદ આયુ પૂર્ણ થતાં તે 4 જીવો સૌધર્મ સ્વર્ગમાં ઉપજ્યા. ભગવાન શાંતિનાથ પૂર્વભવ 10મો સૌધર્મ સ્વર્ગમાં શ્રીપ્રભ દેવ. રાજા શ્રીસેન ભાવિ શાંતિનાથનો જીવ શ્રી પ્રભદેવ થયો. રાણી સિંહ નંદિતાનો જીવ તેની દેવી વિદ્યુત પ્રભા થઈ. રાણી અનંદિતા ભાવિ ચક્રાયુધ ગણધરનો જીવ વિમલ પ્રભદેવ થયો. બ્રાહ્મણ કન્યા સત્યભામાનો જીવ તેની શુકલ પ્રભા દેવી થઈ. દેવલોકમાં તે 4 જીવો જીન ભક્તિ કરતા હતા. જિનેન્દ્ર દેવના પંચકલ્યાણકમાં જતા હતા, સમોસરણમાં જીનવાણી સાંભળતા હતા, તેમજ મેરુ નંદીશ્વર વગેરેની યાત્રા પણ કરતા હતા ને દેવલોકના દૈવી વૈભવો ભોગવતા હતા. હજુ સુધી તેઓ સમ્યક દર્શન પામ્યા ન હતા. અસંખ્ય વર્ષો સુધી દેવલોકના દિવ્ય વૈભવો વચ્ચે રહીને પણ અંતે તે 4 જીવો દેવલોકમાંથી પદભ્રષ્ટ થયા, કેમ કે પુણ્ય પણ અધ્રુવ ને અશરણ છે, તેના ફળ કાયમ રહેતા નથી. સિદ્ધ પદ એ જ જીવનું ધ્રુવ પદ છે, બાકી સંસારના બધા પદ અધ્રુવ છે. દેવલોકમાંથી નીકળીને તે 4 જીવો ભરત ક્ષેત્રમાં ઉપજ્યા. રાજા શ્રીસેન ભાવિ તીર્થંકરનો જીવ વિદ્યાર્થ ઉપર અમિત તેજ વિદ્યાધર થયો. રાણી અનંદિતા ભાવિ ગણધરનો જીવ શ્રીપૃષ્ઠ વાસુદેવનો પુત્ર શ્રી વિજય થયો. રાણી સિંહનંદિતાનો જીવ તે અમિત તેજની સ્ત્રી જ્યોતિપ્રભા થઈ, શ્રી વિજયની બહેન. સત્યભામાનો જીવ તે અમિત તેજની બહેન અને શ્રી વિજયની પત્ની સુતારા થઈ. સત્યભામાનો પતિ દુષ્ટ કપિલ ભવમાં ભમતો અશનિઘોષ વિદ્યાધર થયો છે. ભગવાન શાંતિનાથ પૂર્વભવ 9મો ભરત ક્ષેત્રમાં અમિત તેજ વિદ્યાધર અને સમ્યક્ત્વની પ્રાપ્તિ. આ મધ્યલોકમાં જંબુદ્વીપથી માંડીને સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. તેમાં સૌથી વચ્ચે આપણો આ જંબુદ્વીપ છે. તે સર્વે દ્વીપોમાં ચક્રવર્તી સમાન શોભે છે. તેની મધ્યમાં 1 લાખ યોજન ઊંચો સુદર્શન મેરુ છે. તેના 4 વનની 4 દિશામાં શાશ્વત જિનાલયો છે. ઇન્દ્રાદિ દેવો તેમજ વિદ્યાધરો ત્યાં દર્શન પૂજન કરવા આવે છે. ત્યાંના પાંડુક વનમાં અતિ સુંદર સિદ્ધશિલા જેવી 4 દિવ્ય શિલાઓ છે. તે પાંડુક શિલા પર ભરત ઐરાવત તથા મહાવિદેક્ષિત તથા વિદેહ ક્ષેત્રના અનંત તીર્થંકરોનો જન્માભિષેક ઇન્દ્રે કર્યો છે, તેથી તે પાવન તીર્થ છે. તે મેરુ પર્વતની દક્ષિણ દિશાના છેડે આપણું આ ભરત ક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્રમાં 24 તીર્થંકરો, ચક્રવર્તીઓ તેમજ મોક્ષગામી જીવો ઉપજે છે. ભરત ક્ષેત્રના પૂર્વ પશ્ચિમ છેડા વચ્ચે વૈતાઢ્ય વિજ્યાર્થ પર્વત ઉપર ઉત્તર શ્રેણીમાં 60 અને દક્ષિણ શ્રેણીમાં 50 એમ કુલ 110 અતિ સુંદર નગરીઓ છે. ત્યાં વિદ્યાધર મનુષ્યો વસે છે. તેઓ જૈન ધર્મના ઉપાસક છે. ત્યાં વિધર્મીઓ વસતા નથી ને સદાય સુકાળ વર્તે છે. જ્યારે 6ઠા આરામાં ભરત ક્ષેત્રના અન્ય સમસ્ત ભાગોમાં મહાપ્રલય થશે ત્યારે પણ વિજ્યાર્થ ઉપરની તે નગરીઓ એમ ને એમ શાશ્વત રહેશે. ત્યાં એક શાશ્વત જૈન મંદિર પણ છે. ત્યાંના મનુષ્યો હંમેશા જૈન પૂજા, શાસ્ત્ર સ્વાધ્યાય તથા પાત્રદાન કરે છે. ત્યાં અનેક મુનિવરો પણ વિચરે છે. તે વિજ્યાર્થ ઉપર રથનુપુર ચક્રવાલ નામની એક સુંદર નગરી છે. આપણા ચરિત્ર નાયક ભગવાન શાંતિનાથ એટલે કે શ્રીસેન રાજાનો જીવ દેવલોકમાંથી ચવીને આ નગરીમાં અમિત તેજ નામનો વિદ્યાધર થયો. ત્યારે ભરત ક્ષેત્રમાં 11મા તીર્થંકરનું શાસન ચાલતું હતું. તે રથનુપુર નગરીમાં જ્વલન જટી નામના રાજા હતા. તે જૈન ધર્મના પ્રેમી સમ્યક દ્રષ્ટિ અને ચરમ શરીરી હતા. તેમનો પૌત્ર અમિત તેજ રાજા જ્વલન જટીને અર્કકીર્તિ નામનો ગુણવાન પુત્ર હતો. તે અર્કકીર્તિના લગ્ન પોદનપુરના રાજકુમાર ત્રિપૃષ્ઠ વાસુદેવ મહાવીરના જીવની બહેન જ્યોતિમાલા સાથે થયો હતો. એટલે કે જે આ ત્રિપૃષ્ઠ વાસુદેવ તે મહાવીરનો જીવ છે, ની બહેન, એની બહેન જ્યોતિમાલા સાથે થયો હતો. તે અર્કકીર્તિ જ્યોતિમાલાના પુત્ર અમિત તેજ. તેના લગ્ન મામા ત્રિપૃષ્ઠ પુત્રી જ્યોતિપ્રભા સાથે થયા હતા. આ ત્રિપૃષ્ઠ તે મહાવીર પ્રભુનો જીવ પૂર્વના 14મા ભવમાં છે અને અમિત તેજ તે શાંતિનાથ પ્રભુનો જીવ પૂર્વના 9મા ભવમાં છે. આ રીતે બંને તીર્થંકરોના જીવ તે ભવમાં મામા ભાણેજ અથવા તે કાળના રિવાજ પ્રમાણે સસરા જમાય હતા. ત્રિપૃષ્ઠનો પુત્ર શ્રી વિજય કે જે ભાવિ શાંતિનાથના ભાઈ ચક્રાયુધ ગણધરનો જીવ છે, તેની સાથે અમિત તેજની બહેન સુતારાના લગ્ન થયા. અમિત તેજના જીવે પૂર્વભવમાં સત્યભામા બ્રાહ્મણી પ્રત્યે વાત્સલ્ય બતાવ્યું હતું, તેથી આ ભવમાં તે તેની બહેન થઈ. અમિત તેજની બહેન શ્રી વિજયને પરણી અને શ્રી વિજયની બહેન અમિત તેજને પરણી. આ રીતે 12 ભવ સાથે રહેનારા તે બંને તીર્થંકર ગણધરના જીવો આ 9મા પૂર્વભવમાં પરસ્પર બનેવી હતા. શ્રી વિજય તે ઋષભદેવની વંશ પરંપરાના હતા અને અમિત તેજ તે નમી વિનમી વિદ્યાધરની વંશ પરંપરાના હતા. વંશ પરંપરાથી બંને કુળનો વિવાહ સંબંધ ચાલ્યો આવતો હતો. આવા ઉત્તમ પુત્ર પૌત્રના પરિવાર સહિત મહારાજા જ્વલન જટી વિજ્યાર્ધના વિદ્યાધરો ઉપર રાજ્ય કરતા હતા. રાજ્યની વચ્ચે પણ તે ધર્માત્મા આત્મસાધનાને ભૂલતા ન હતા. ધર્મ જીવન જીવનારા તે જ્વલન જટી મહારાજાના મહાભાગ્ય એકવાર જગનંદન અને અભિનંદન નામના 2 ગગનગામી મુનિવરો તેમની નગરીમાં પધાર્યા. રાજાએ ઘણા ભક્તિભાવથી ત્યાં જઈને વંદન કર્યા ને સ્તુતિ કરી. હે દેવ, આપ રત્નત્રયના વિતરાગી વૈભવથી શોભી રહ્યા છો, આપની પાસે બાહ્યમાં ધન વસ્ત્ર વગેરે કોઈ વૈભવ ન હોવા છતાં આપના વિતરાગી વૈભવ ઉપર મુગ્ધ બનીને મુક્ત સુંદરી પણ આપને ભેટવા તલસી રહી છે. અહો પ્રભો, આપનું વિતરાગી જીવન એ જ સુખી જીવન છે. આ પ્રમાણે રાજાએ સ્તુતિ કરી ત્યારે મુનિરાજે તે રાજાને ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપ્યા. રાજાએ સમ્યક્ત્વ સહિત વ્રત અંગીકાર કર્યા. એકવાર તે મહારાજા જ્વલનજટી રાજસભામાં બેઠા હતા. ત્યાં એક દૂત સમાચાર લાવ્યો કે ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા પોદનપુરના રાજા પ્રજાપતિ દીક્ષા લઈને મુનિ થયા છે ને કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા છે. તે સાંભળીને તરત રાજા જ્વલનજટી વૈરાગ્ય પામ્યા ને જગતનંદન મુનિરાજ પાસે મુનિ દીક્ષા લીધી. પછી શુદ્ધ ઉપયોગ વડે કેવળ જ્ઞાન પ્રગટ કરીને તેઓ પણ મોક્ષ પામ્યા. ત્યારબાદ ત્રિપૃષ્ઠ વાસુદેવ તો મરીને સાતમી નરકે ગયો. તેમનો ભાઈ વિજય બલભદ્ર દીક્ષા લઈ મોક્ષ પામ્યા. તેમજ અર્કકીર્તિ અમિત તેજના પિતા પણ વૈરાગ્ય પામી દીક્ષા લઈ મોક્ષ પામ્યા. રથનુપુરમાં તો હવે આપણા ચરિત્ર નાયક અમિત તેજ વિદ્યાધરોના રાજા બન્યા ને પોદનપુરમાં શ્રી વિજય રાજા બન્યા. આ બંનેને પરસ્પર ઘણો સ્નેહ છે. બંને એકબીજાના બનેવી છે ને આઠ ભવ પછી તેઓ તીર્થંકર ગણધર થવાના છે. એકવાર રાજા શ્રી વિજય પોતાની સુતારા રાણી સાથે વિમાનમાં બેસીને વન વિહાર કરવા ગયા હતા. એવામાં તેનો પૂર્વ ભવનો વેરી કપિલ, જે હાલ અશનિઘોષ નામનો બળવાન વિદ્યાધર રાજા હતો, તે સુતારા ઉપર મોહિત થઈ તેને ઉપાડી ગયો. આથી અમિત તેજ તથા શ્રી વિજય મોટી સેના સહિત અશનિઘોષ સાથે યુદ્ધ કરવા ચાલ્યા. અશનિઘોષ ભયભીત થઈને ભાગ્યો. તેના ભાગ્ય બરાબર તે જ વખતે વિજય બલભદ્ર મુનિ, કે જેઓ કેવડીપણે વિચરતા હતા, તેઓ ગંધકુટી સહિત ત્યાં પધાર્યા. અશનિઘોષ તે પ્રભુની ધર્મસભામાં પ્રવેશ્યો ને પ્રભુના દર્શનથી તેનું ચિત્ત શાંત થઈ ગયું. અમિત તેજ તેમજ શ્રી વિજય પણ ક્રોધપૂર્વક તેને મારવા તેની પાછળ દોડ્યા. પરંતુ કેવડી પ્રભુની ધર્મસભામાં આવતા વેત જ તેમનો ક્રોધ પણ દૂર થઈ ગયો. આ રીતે પ્રભુની સમીપે બધાના પરિણામ એકદમ શાંત થઈ ગયા ને પરસ્પરનો વેરભાવ ભૂલાઈ ગયો. તે જ વખતે અશનિઘોષની માતા પણ સુતારાને લઈને ત્યાં આવી પહોંચી. તેણે સુતારા તેના પતિને સોંપી દીધી અને પુત્રના અપરાધ માટે માફી માંગી. આહાહા, જિનેન્દ્રદેવની સમીપમાં ક્રૂર પશુઓ પણ વેરભાવ છોડીને શાંત થઈ જાય છે, ત્યાં મનુષ્યોની તો શી વાત. પ્રભુની પરમ શાંત મુદ્રાના દર્શનથી સૌ અત્યંત પ્રસન્ન થયા ને સૌએ શાંતિથી વિજય પ્રભુના સમોસરણમાં બેસીને ધર્મોપદેશ સાંભળ્યો. શ્રી વિજય રાજા તે ત્રિપૃષ્ઠ વાસુદેવનો પુત્ર છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાઈ વિજય બળભદ્ર દીક્ષા લઈ કેવડી થયા છે. દિવ્યધ્વનિમાં પ્રભુએ કહ્યું, અહો જીવો, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ક્રોધ તેનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ શાંત છે, જ્ઞાન આનંદમય છે. ક્રોધાદિ કષાયો વડે જીવની શાંતિનો ઘાત થાય છે. અંદર ચૈતન્ય પરમ તત્વ છે, તે સ્વતત્વના મહિમાનું ચિંતન કરતા ક્રોધાદિ ભાવો શાંત થઈ જાય છે ને સમ્યક્ત્વાદિ ભાવો પ્રગટ થાય છે. ભવ્ય જીવો આવા સમ્યક્ત્વને પ્રગટ કરીને ભવ દુઃખથી છૂટી જાય છે ને સિદ્ધ સુખને પામે છે. અમિત તેજ કે જે ભાવિ તીર્થંકર છે, તેને પ્રભુનો ઉપદેશ સાંભળીને અંતર્મુખ દ્રષ્ટિ જાગી ગઈ. તેની ચેતના એકદમ શાંત થઈને કષાયોથી ભિન્ન પડી ગઈ ને અંતરમાં પોતાના પરમાત્મ તત્વનો અનુભવ કરીને તે જ વખતે તેમણે અપૂર્વ સમ્યક દર્શન પ્રગટ કર્યું. આહાહાહા, આઠ ભવ પહેલા એક તીર્થંકરની આત્મસાધના શરૂ થઈ ગઈ છે. શ્રી વિજયે પણ તે જ વખતે સમ્યક દર્શન ધારણ કર્યું. અહીંથી આપણા ચરિત્ર નાયક શાંતિનાથ તીર્થંકર તેમજ તેમના ભાઈ ચક્રાયુધ ગણધર નું ધર્મ સાધનામય મંગલ જીવન શરૂ થાય છે. ધન્ય એ સમ્યક્ત્વ જીવન, સમ્યક્ત્વ પામીને તેમને મોક્ષ પ્રાપ્તિ જેવું મહાન સુખ થયું. ત્યારબાદ સમ્યક્ત્વ પ્રાપ્તિથી જેમના ચૈતન્ય પ્રદેશોમાં અપૂર્વ આનંદ તરંગ ઉલસી રહ્યા છે અને જેણે દેશવ્રત ધારણ કર્યા છે એવા તે અમિત તેજ વિદ્યાધરને પોતાના પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા થઈ. તેથી વિનયપૂર્વક તેમણે પૂછ્યું કે હે સર્વજ્ઞ દેવ, મને આ શ્રી વિજયને એકબીજા પ્રત્યે પરમ સ્નેહ છે, કેમ આ છે? તથા આ અશ્નિઘોષે મારી બહેન સુતારાનું હરણ કેમ કર્યું? ભગવાને દિવ્યધ્વનિમાં તેમના પૂર્વભાવ બતાવ્યા. હે અમિત તેજ, પૂર્વભાવમાં તું શ્રેષ્ઠ રાજા હતો, ત્યાં આપઘાતથી મરી પાત્રદાનના પુણ્યથી ભોગભૂમિમાં ઉપજ્યો. પછી શ્રીપ્રપ દેવ થયો ને ત્યાંથી તું આ અમિત તેજ થયો છે. આ શ્રી વિજયનો જીવ પૂર્વભાવમાં તારી શ્રીસેનના ભાવમાં આનંદિતા રાણી હતી. ભોગભૂમિમાં તે જીવ તારી સાથે હતો. દેવના ભાવમાં પણ તે તારી સાથે વિમલપ્રભ દેવ હતો અને ત્યાંથી તારો સ્નેહી એટલે કે બનેવી શ્રી વિજય થયો છે. તારી બહેન સુતારા પૂર્વે સત્યભામા નામની બ્રાહ્મણ કન્યા હતી, ત્યારે આ અશ્નિઘોષનો જીવ તેનો પતિ કપિલ હતો, પણ સત્યભામા તેને છોડી તારા એટલે કે શ્રીસેનના ભાવમાં શરણે આવી ગઈ હતી. તે સત્યભામા પાત્રદાનનું અનુમોદન કરીને ભોગભૂમિમાં તેમજ દેવલોકમાં તમારી સાથે જ હતી. તે જ અહીં પૂર્વભાવના સ્નેહને લીધે તારી બહેન થઈ છે. પૂર્વભાવના મોહને લીધે અશ્નિઘોષ સુતારાને ઉપાડી ગયો હતો, પણ અંતે તમારાથી ભય પામીને તે અહીં ધર્મસભામાં આવ્યો. તેની પાછળ તમે પણ અહીં આવ્યા અને સમ્યક દર્શન પામીને મોક્ષ સાધના શરૂ કરી. આ પ્રમાણે પૂર્વભાવ બતાવીને કેવડી પ્રભુએ કહ્યું કે હે અમિત તેજ, હવે આત્મસાધનામાં ઉન્નતિ કરતા કરતા નવમા ભવે તમારો આત્મા ભરત ક્ષેત્રમાં પંચમ ચક્રવર્તી અને 16મા તીર્થંકર થઈને મોક્ષ પામશે અને ત્યારે આ શ્રી વિજય તમારો ભાઈ થઈને ચક્રાયુધ ગણધર થશે. હવે બધા ભવોમાં તે તમારી સાથે ને સાથે જ રહેશે. અહો, કેવડી પ્રભુના શ્રીમુખથી પોતાના તીર્થંકર પદ્મિને મોક્ષની આજ્ઞા સાંભળતા રાજા અમિત તેજ અતિશય આનંદમાં ડૂબી ગયા અને જાણે ત્યારે જ પોતાને અરિહંત પદની વિભૂતિ મળી ગઈ હોય એમ સંતુષ્ટ થયા. પોતાના ગણધર પદની વાત સાંભળીને શ્રી વિજયને પણ મહાન આનંદ થયો. અશ્નિઘોષને પોતાના પૂર્વભાવની કથા સાંભળીને જાતે સ્મરણ થયું અને વૈરાગ્ય પામીને તેણે દીક્ષા લીધી. સુતારા દેવી તથા જ્યોતિપ્રભા પણ તેમ પોતાના પૂર્વભાવ જાણીને સંસારથી વિરક્ત થયા ને દીક્ષા લઈને આરિકા થયા. આ રીતે બધા જીવોએ કેવડી પ્રભુના ઉપદેશથી આત્મહિત કર્યું. આપણા ચરિત્ર નેતા અમિત તેજ અને શ્રી વિજય બંને અપૂર્વ સમ્યક દર્શન વડે અનંત ચૈતન્ય નિધાન પ્રાપ્ત કર્યા ને દેશવ્રત અંગીકાર કરીને પોતપોતાની નગરીમાં પાછા ફર્યા. હવે રાજા અમિત તેજના અંતરંગ જીવનમાં એક મહાન પરિવર્તન થઈ ગયું હતું. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, એવું આદર્શ શ્રાવક જીવન તેઓ જીવતા હતા. વિદ્યાધરોની બંને શ્રેણીના સ્વામી હોવાથી તેઓ વિદ્યાધરોના ચક્રવર્તી હતા. છતાં આટલા મહાન રાજવૈભવની વચ્ચે પણ પોતાની આત્મસાધનાને તેઓ ક્ષણ માત્ર પણ ભૂલતા ન હતા. ઘણા લોકોનો પ્રશ્ન ઉઠતો કે શું આવા રાજવૈભવની વચ્ચે રહીને પણ ધર્મ સાધના થઈ શકે? મહારાજા અમિત તેજનું જીવન જોઈને તેમને એ પ્રશ્નનું સમાધાન થઈ જતું કે હા, ગૃહસ્થપણામાં આત્મસાધનાના બળે ધર્મસાધના મોક્ષ માર્ગ તે ચાલુ રહે છે, કેમ કે જ્ઞાનીની ચેતના રાગથી ને સંયોગથી અલિપ્ત રહે છે. મહારાજા અમિત તેજ એવું ધર્મજીવન જીવતા હતા અને તેમનું એ મંગલ જીવન બીજા જીવોને પણ આત્મહિતની પ્રેરણા આપતું હતું. એકવાર રાજા અમિત તેજ તેમજ શ્રી વિજય રમણીય તીર્થોની યાત્રા માટે નીકળેલા. ત્યાં એક શાંત ઉદ્યાનમાં અમરગુરુ તથા દેવગુરુ મુનિરાજને દેખ્યા. આહાહા, વિતરાગી આત્મતેજથી પ્રકાશિત તે મુનિવરોની શાંત મુદ્રા દેખતા બંને મુગ્ધ બન્યા. મુનિરાજે તેમને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનો ઉપદેશ આપ્યો અને તીર્થંકર આદિ મહાપુરુષોનું ચરિત્ર સંભળાવ્યું. ત્યારે શ્રી વિજયે પોતાના પિતા ત્રિપૃષ્ઠ વાસુદેવનો પૂર્વભાવ પૂછ્યો. મુનિરાજે કહ્યું, સાંભળ હે ભવ્ય, તારા પિતા આ 24માં છેલ્લા તીર્થંકર મહાવીર થશે. પૂર્વભાવમાં તે જીવ ઋષભદેવનો પૌત્ર મરીચિકુમાર હતો, પણ ધર્મ પામ્યો ન હતો, તેથી દીર્ઘકાળ સંસારમાં ભમી ભમીને નરક નિગોદના અસંખ્ય ભવ તેણે કર્યા. પછી વિશ્વનંદી રાજકુમાર થયો, બગીચા નિમિત્તે વૈરાગ્ય પામ્યો, ધર્મ પામ્યો ને મુનિ થયો, પણ ભોગોનું નિદાન કરીને ધર્મથી ભ્રષ્ટ થયો ને અનુક્રમે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયો. તે ત્રણેય ખંડની શ્રેષ્ઠ વિભૂતિનો ભોગતા હતો, તેનો વૈભવ અપાર હતો. ત્રણ ખંડના હજારો દેવો ને 16,000 રાજાઓ તેની સેવા કરતા હતા, પણ ધર્મને ભૂલીને વિષય ભોગોની તીવ્ર લાલસામાં જીવન ગુમાવીને તે નરકે ગયો છે ને મહા દુઃખ ભોગવી રહ્યો છે. નરકથી નીકળીને હવેના ભવમાં સિંહ થઈ ધર્મ પામશે ને પછી ચક્રવર્તી થશે ને પછી અનુક્રમે મહાવીર તીર્થંકર થશે. રાજા શ્રી વિજય પોતાના પિતાની ત્રણ ખંડની વિભૂતિનું વર્ણન સાંભળીને આશ્ચર્ય પામ્યો અને પોતે પણ ધર્મના ફળમાં તેવી વિભૂતિ લાલસા કરીને તેનું નિદાન કરી બેઠો. અરે રે, હાથમાં આવેલા ધર્મનું અમૃત મૂકીને તેને વિષયોના ઝેરની વાંછા કરી. ઓહો હો હો, ત્યાંથી ઘેર આવીને બંને અનેક વર્ષો સુધી રાત સુખ ભોગવ્યા. પુણ્યયોગથી ફરી એકવાર તેમને બે મુનિરાજના દર્શન થયા. ધર્મકથા બાદ મુનિરાજે કહ્યું, હે ભદ્ર, હવે તમારા બંનેનું એક મહિનાનું જ આયુ બાકી રહ્યું છે, માટે ધર્મ સાધનામાં ચિત્ત લગાવો. તે વાત સાંભળીને અમિત તેજ તેમજ શ્રી વિજય બંને વૈરાગ્ય ભાવનાનું ચિંતન કરવા લાગ્યા. આ શરીર સંસાર ભોગો અસ્થિર અને ક્ષણભંગુર છે, તેમાં સુખ નથી. ચૈતન્ય તત્વ જ સ્થિર, અવિનાશી અને સુખનું ધામ છે. આવા ચિંતન વડે વૈરાગ્ય વધારીને તેઓ સંસારથી વિરક્ત થયા. બંનેએ પોતપોતાના પુત્રને રાજ્ય સોંપી દીધું ને સિદ્ધકુટ ચૈતાલયમાં જઈને મહાન પૂજા કરી, દાન કર્યું અને પછી ત્યાંના ચંદનવનમાં નંદન મુનિરાજ પાસે જઈને જીન દીક્ષા ધારણ કરી ને પ્રાયોગમન સંન્યાસપૂર્વક દેહ છોડ્યો. પછી ક્યાં ઉપજ્યા તે હવે જુઓ. ભગવાન શાંતિનાથ પૂર્વભવ 8મો આનંદ સ્વર્ગમાં. આપણા ચરિત્રનાયક તીર્થંકર શાંતિનાથ તથા તેમના ભાઈ ચક્રાયુધ ગણધર તે બંને જીવો પૂર્વે 9માં ભવમાં અમિત તેજ તથા શ્રી વિજય રાજાઓ હતા. તેમણે મુનિ થઈને સંન્યાસપૂર્વક દેહ છોડ્યો ને 13માં આનંદ સ્વર્ગમાં દેવ તરીકે ઉપજ્યા. તેમના નામ રવિચુલ અને મણિચુલ. એ તે દેવ વિમાનમાં 100 યોજન લાંબું, 50 યોજન પહોળું ને 75 યોજન ઊંચું રત્નમય અકૃત્રિમ જીન મંદિર છે ને તેમાં 108 જીન પ્રતિમાઓ છે. ત્યાં જઈને બંને દેવોએ જીન બિંબનું પૂજન કર્યું. તે દેવલોકમાં આશ્ચર્યકારી વૈભવો હતા. તેમને અવધિજ્ઞાન તેમજ અનેક લબ્ધિઓ હતી. ત્યાં રોજ નવા નવા ઉત્સવો થતા હતા. દેવલોકમાં તે બંને દેવોએ અસંખ્ય વર્ષો સુધી ઉત્તમ દૈવી વૈભવો પુણ્યના ફળમાં ભોગવ્યા, પરંતુ તે પુણ્ય વૈભવો તેમને તૃપ્તિ આપી ન શક્યા, માત્ર આકુળતા જ આપી. અંતે થાકીને તેઓ મનુષ્યલોકમાં આવવા તૈયાર થયા. ત્યારે બાકી બચેલા તેમના પુણ્યો પણ મનુષ્યલોકમાં તેમની સાથે જ આવ્યા. મનુષ્યલોકમાં તેઓ ક્યાં આવ્યા તે હવે આપણે જોઈએ.